ઓમ શ્રી સાંઈરામ. પ્રકરણ 2, આકાશ અને ચંદ્ર. કોંડામાં રાજુનું ઘર નાનું હતું, પણ હૃદય ખૂબ જ વિશાળ હતું. તેમના ઘરમાં ફક્ત મા બાપ અને તેમના પુત્રો જ નહીં, પરંતુ તેમની વિધવા કાકીઓ, અનાથ કાકા, પિતરાઈ ભાઈ બહેનો અને તેમના ભૂલકાઓ પણ રહેતા હતા. ઘરની મોટી વહુ હોવાને નાતે ઈશ્વરમ્મા પર કામકાજનો સઘળો બોજ રહેતો, જે સેવા માટે તે ઘણા જ નાજુક હતા. પરંતુ આખા દિવસના ઘરકામનો થાક પતિના અઢળક પ્રેમને લીધે વિસાતમાં નહોતો. તેમના સાસુ એક પવિત્ર ભગવાનથી ડરીને ચાલનારા સ્ત્રી હતા. તેમને પવિત્ર કોંડમમાં રાજુએ કોઈને ઈજા ન કરવી કે કોઈનું અપમાન ન કરવા શીખવ્યું હતું. તે પોતે પણ પૂજા અને યાત્રામાં એટલા બધા વ્યસ્ત રહેતા કે તેમને ઘરની અન્ય સ્ત્રીઓની ત્રુટિઓને લીધે ચિંતા કરવાની ફુરસદ નહોતી રહેતી. તેમને વિષ્ણુ ભગવાન પ્રિય હતા. સત્યનારાયણની કથા અને ખાસ કરીને તેની ભગવાનને પ્રાર્થના કરવાની વિધિ તે ભાગમાં ખૂબ જ પ્રચલિત હતી. તેનો પ્રચાર મહારાષ્ટ્રમાં, કે જ્યાં શિરડી છે, અને ત્યાંથી આંધ્ર, ઓરિસ્સા અને બીજા રાજ્યોમાં ફેલાયો હતો. નારાયણનું સત્યનારાયણ તરીકે પ્રગટવું અને તેમના સેવકોના વ્રત ખરેખર અસરકારક ગણાતા હતા. તેમના સાસુ લક્ષ્મમાએ એક બ્રાહ્મણ પૂજારીને ત્યાં આવી જ એક કર્મમાં ભાગ લીધો હતો. આ બ્રાહ્મણ પૂજારી વારસામાં મળેલ જ્યોતિષશાસ્ત્રની વિદ્યાના સલાહકાર તરીકે ગામમાં જાણીતા હતા. જે ભાવના અને રીતભાતથી તેઓ પૂજા કરતા હતા, તે કારણે તેઓ બીજી વિધિઓ કરતા આનાથી ખૂબ અંજાયા હતા. પૂજારી પૂજાનું મહાત્મ્ય સમજાવતા દ્રષ્ટાંતો કહેતા અને વિશ્વાસ લડખડાય તો ભીષણ પરિણામ પણ હતા. લક્ષ્મમાએ જાતે સત્યનારાયણની પૂજાના નીતિ નિયમોનું પાલન અને જ્યાં પણ પૂજારી દ્વારા પૂજાવિધિ થાય ત્યાં ભાગ લેવાનું નક્કી કર્યું. એ વાત રસપ્રદ છે કે હજુ પણ શિરડીના સાંઈ મંદિરમાં ભક્તો દ્વારા પૂજાવિધિ ઉજવાય છે. શ્રી સત્યનારાયણ ભગવાનનો શબ્દ સત્ય છે. શ્રી સત્યનારાયણ ભગવાન સત્યને માનવની અત્યંત મહામૂલી બક્ષિસ તરીકે સ્વીકારે છે. ઈશ્વરમ્મા પણ ભગવાનના અનન્ય ભક્ત હતા. તેઓએ ગામની સ્ત્રીઓ અને રત્નાકરમ કુટુંબના ખેત ગુલામોના પ્રેમ અને આદર સંપાદન કર્યા. પ્રત્યેક શનિવારે ગામની અન્ય સ્ત્રીઓ સાથે તેઓ હનુમાન મંદિરે જતા. સૈકાઓ અગાઉ શ્રી હનુમાનની પ્રતિષ્ઠા ગામના વડીલ રક્ષક તરીકે થયેલી. સોમવારના દિવસે તેઓ શિવ મંદિરે જતા અને વેણુગોપાલ સ્વામીના મંદિરે પણ જતા. વેંકા અવધૂત, કે જેમણે આ મંદિરમાં ખડકના ટુકડાની પૂજા થવાની લોકવાયકાને કોંડમમાં રાજુ સાથે સાંકળી લીધી હતી અને પાછળથી શ્રી સત્યસાઈ બાબાએ તે લોકવાયકાને પ્રમાણભૂત કરી, તેમણે આ ખડક પર બંસરીવાદન કરતા કૃષ્ણનું રેખાચિત્ર ગામના લોકોને દર્શાવ્યું હતું. ઈશ્વરમમાં પોતાના પિતૃગૃહેથી રત્નાકરમ કુટુંબમાં આવ્યા. રત્નાકરમ એટલે રત્નોનો ભંડાર. એ જ નામ ભવિષ્યની ભવ્ય રત્નના આગમનની ઘટનાનું સૂચન કરે છે. જે રત્ન અંધારામાં ખોવાયેલા જગતને પ્રકાશિત કરનાર હતું. રાજુ ક્ષત્રિય જાતિ દર્શાવે છે. ક્ષત્રિયનું ઉમદાપણું માત્ર યુદ્ધના વિજય પર જ આધારિત નથી, તે આંતરિક શત્રુઓના વિજય પર પણ આધારિત છે. ઘણા ક્ષત્રિય રાજાઓ, જેમણે માનવ, ભગવાન અને વિશ્વનું સત્ય મેળવ્યું હતું અને જેમને આધ્યાત્મિક ભક્તો શોધતા, તેમની વાત ઉપનિષદોમાં કહેવાય છે. રાજુ કુટુંબે પવિત્ર સાહિત્યને નાટક, કવિતા અને શિક્ષણ દ્વારા સમજાવવા અને લોકપ્રિય કરવા માટે પોતાનું ક્ષત્રિય લડાયક વૃત્તિવાળું પાત્ર ઘણા વખત પહેલાં છોડી દીધું હતું. રત્નાકરમ રાજુનું ઘર સમગ્ર દિવસ કામકાજની ધમાલવાળું રહેતું. અહીંયા પુરુષો લખવામાં, નાટકોની તૈયારી કરવામાં, શીઘ્ર કવિતાઓ રચવામાં અને ઘણા વાજિંત્રો વગાડવામાં વ્યસ્ત રહેતા હતા. સ્ત્રીઓને તેમના અસંખ્ય કામ હતા, જેવા કે ખાંડવું, છોલવું, ધોવું, રાંધવું, દૂધ દોવું, દહીં વલોણું કરવું વગેરે. તેમણે કુટુંબના ઘણા બધા સભ્યોને જમાડવાનું અને તેઓની કાળજી કરવાની હતી. આ બધા ઉપરાંત આદરણીય કોંડમમાં રાજુ મિત્ર અને માર્ગદર્શક, જે આબાલ વૃદ્ધોના આધાર હતા, અને જેમના દર્શને ગામ પર ગામથી લોકો આવી ચરણ સ્પર્શ કરી ધન્ય થતા હતા. ઈશ્વરમ્માએ તેમની સાસુના અતિશય આનંદ વચ્ચે તેમના લગ્ન જીવનના 2 વર્ષમાં ગર્ભ ધારણ કર્યો. પ્રથમ પુત્ર થયો. થોડા વર્ષો બાદ પુત્રી જન્મી. બીજી પુત્રીનો પણ જન્મ થયો. રાજુ કુટુંબ સુખી હતું, આનંદિત હતું. તેમનું ઘર હર્ષ, ગાન અને પ્રાર્થનાથી ગુંજતું રહેતું. ઈશ્વરમ્માને ત્યારબાદ 4 કસુવાવડો થઈ. વડેરાઓએ આને મેલી વિદ્યાને લીધે થયેલ જણાવ્યું. તેઓએ ફુવાઓને બોલાવ્યા, માદળિયા બંધાવ્યા. ગામના દેવળોમાં અને કાદીરી જેવા ધાર્મિક સ્થળોએ શાંતિકર પૂજા કરાવી. અને જ્યારે ઈશ્વરમ્માએ 8મો ગર્ભ ધારણ કર્યો ત્યારે સાસુએ શ્રી સત્યનારાયણ ભગવાનની વખત પૂજા કરાવી જેથી પૌત્ર જન્મના આશીષ સાંપડે. શ્રી કૃષ્ણ પણ તેમના માતાનું 8મું સંતાન હતા. વર્ષો બાદ એક દિવસ શ્રી સ્વામી તેમના ભક્તોથી વીંટળાઈને બેઠા હતા ત્યારે અચાનક કોઈએ ખલેલ પાડી. પવિત્ર પુરાણોના વિદ્વાન એવા એક પંડિતે તેમને અચાનક પ્રશ્ન પૂછ્યો, સ્વામી, આપનો અવતાર પ્રવેશથી થયો કે પ્રસવથી? હું આ પ્રશ્ન દ્વારા ખલેલ કરી અને બેઠેલા સર્વેના હળવા મનોભાવને ખલેલ પહોંચાડવાનું કારણ સમજી ન શક્યો. પરંતુ સ્વામી જાણતા હતા. તેમણે સામે બેઠેલા ઈશ્વરમાં તરફ દ્રષ્ટિ કરી કહ્યું, માં, રામ શર્માને કહો કે તે સમયે કૂવા પાસે તમારા સાસુએ તમને શું ચેતવણી આપી હતી? માતાએ કહ્યું, તેમને શ્રી સત્યનારાયણનું સ્વપ્ન આવ્યું હતું અને મને ચેતવી હતી કે ભગવાનની ઈચ્છાને આધીન રહીને મને જે પણ કંઈ અનુભવ થાય તો તેનાથી ગભરાવું નહીં. જ્યારે સવારે હું કૂવામાંથી પાણી ખેંચતી હતી ત્યારે ભૂરા પ્રકાશનો તેજસ્વી દડો ગબડતો મારી પાસે આવ્યો અને હું નિસ્તેજ થઈ પડી ગઈ. મને લાગ્યું તે મારા યોનિમાં પ્રવેશ્યો. સ્વામી રામ શર્મા તરફ ફર્યા અને સસ્મિત વદને કહ્યું, આ તમારો ઉત્તર છે. હું પ્રજોત્પાદન થયો ન હતો, એ પ્રવેશ હતો, પ્રસવ નહીં. મૂળ વાત પર પાછા આવીએ તો ઈશ્વરમ્મા જ્યારે સગર્ભા હતા ત્યારે કોંડમમાં રાજુને વેંકા અવધૂતના સ્વપ્ન આવ્યા હતા, જેમાં તેઓને તૈયાર રહેવા સૂચના આપી હતી. અને પેડા વેંકા રાજુ પિતા રાત્રે રિયાઝના ઓરડામાં પડેલા વાજિંત્ર્યોથી અચાનક ઉદ્ભવતા કર્ણપ્રિય સંગીતથી જાગી ગયા. પરી, ગાંધર્વ, કિન્નરો, સંગીતના પૂર્વજો, આ બધું શું છે? તેઓએ જોશીને પૂછતાછ કરી. તેમણે આ અંગે જાણવાના પ્રયત્ન કર્યા. તેમણે જણાવતા મુક્કાપટ્ટનમ ખાતે જોશી સાથેનો વાર્તાલાપ કર્યો. શું સંગીત મધુર અને પ્રિય છે? જોશીએ પૂછ્યું. આરોહ અને અવરોહ રોમાંચક હતા? તેમણે પૂછ્યું. તેમણે કહ્યું કે આરોહ અને અવરોહ રોમાંચક હતા. જોશીએ પૂછ્યું, શું ઘરમાં સગર્ભા સ્ત્રી છે? ત્યારે જવાબમાં હા સાંપડ્યું. ત્યારે જોશીએ ભવિષ્યવાણી કરી કે ગર્ભસ્થ બાળકના આનંદ માટે દેવો વાજિંત્રો વગાડે છે. તેમણે જન્મપત્રિકાને લગતા સંસ્કૃત શ્લોકો પિતાના મન સમાધાન માટે ગાઈ સંભળાવ્યા. ભગવાને માનવ અવતારે પૃથ્વી પર દેખાવાની નક્કી કરેલી ક્ષણ આવી પહોંચી. કાર્તક મહિનો, શંકર ભગવાનનો વાર સોમવાર, મંગળવારમાં પ્રવેશવાની તૈયારીમાં હતો, જે ભગવાન ગણેશનો વાર છે. 1926ના નવેમ્બર મહિનાની 23મી તારીખને સવારના 5-6નો સમય હતો અને આદા નક્ષત્ર. તે દિવસે સવારે 4થી સાસુમાતા લક્ષ્મણમ્મા પૂજારીના ઘરે શ્રી સત્યનારાયણની પૂજામાં બેઠા હતા. તેઓને વખતોવખત બોલાવવામાં આવ્યા કારણ કે પ્રસવનો સમય નજદીક આવતો હતો. પરંતુ સાસુમાએ પૂજાના અંત સુધી બેસીને પ્રસાદ લઈને જ ઈશ્વરમ્મા પાસે જવું, તેથી તુરંત જવાની ના પાડી. છેવટે તેઓ પ્રસાદ લઈને જ આવ્યા. ઈશ્વરમ્માને આપ્યો, તેમણે ગ્રહણ કર્યો અને પુત્ર અવતર્યો. પ્રસવ પીડા શરૂ થઈ ત્યારથી જ એક ગાદીથી આચ્છાદિત સાદડી રૂમના એક ખૂણામાં તૈયાર રાખી હતી. દાદીમાએ તેની ઉપર બાળક મૂક્યું. અચાનક બાળકની આસપાસ ગાદી ઊંચી નીચી થતી દેખાઈ. તેણીએ બાળકને ઉંચકી લીધું. જોયું તો ગૂંચળું વળીને નીચે સાપ હતો. અલબત્ત તે જમાનામાં પુટપાથીમાં ઘણા સાપ રહેતા, જે ઘરમાં દિવાલો પર ચઢતા, દરમાં છુપાતા જોવા મળતા. પરંતુ શેષશૈયા તરીકે ઘરમાં પથરાયેલ સાપ એ તો ભગવાન વિષ્ણુના સ્થાન તરીકેના આદિશેષનું પાત્ર હતો. આ અવતારનો પ્રથમ ચમત્કાર. જ્યારે ઈશ્વરમ્માને આ મહાકાવ્ય જેવી ઘટનાની પૃચ્છા કરવામાં આવી ત્યારે તેમણે કબૂલ્યું કે પુત્ર અવતર્યો ત્યારે તેઓ એટલા પ્રસન્ન હતા કે આસપાસ થયેલ આ ધમાલ વિશે તેઓ બિલકુલ અજાણ હતા. બાળકનું નામ સત્યનારાયણ રાખવામાં આવ્યું. માનવ અને દૈવત્વનું ઐક્ય નામથી જ સરળ બન્યું હતું. તેનો અર્થ બાળક નારાયણ છે, તે સત્ય છે તેવો થાય છે. શ્રી સત્યનારાયણ સ્વરૂપે ભગવાન માતા અને દાદીમાના હૃદયમાં બિરાજ્યા હતા અને રત્નાકર રાજુના ઘરને દૈવી મીઠાશ અને સુગંધથી ભરી દીધું. સત્ય તરીકે નારાયણ આવે તેની જગતને વર્ષોથી આશા હતી. ઓમ શાંતિ શાંતિ શાંતિ.